આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયાનું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને બીજી કલમ થી આપણે શરૂઆત કરીશું. ગત દિવસોમાં આપણે જોયું તે પ્રમાણે બીજા અને ત્રીજા અધ્યાયમાં અને ચોથો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે પ્રભુનો દિવસ એટલે કે ધ ડે ઓફ ધ લોર્ડ અંત સમયની વાત આપણને શીખવે છે. આપણે જોયું કે કેવી કફોડી પરિસ્થિતિ હશે, કેવા લોકો પ્રભુથી દૂર થઈ ગયા હશે અને કેવી વિપત્તિ પ્રભુ પર આવી પડી હશે. અને આપણે જોયું તે પ્રમાણે આ પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ ચોથા અધ્યાયની, કે તે દિવસે શાસ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારા પોતાના વસ્ત્ર પહેરીશું, માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ. અને આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કારણ કે જે યુદ્ધ છે, જે નાશ થયો છે, જેમાં બધા પુરુષોના મરણ થયા છે, અને જે અંત સમયનું વર્ણન આપણે પ્રકટીકરણના પુસ્તકમાં શીખ્યા હતા અને આપણે જોઈએ છે, તે સમયની આ વાત થઈ રહી છે. પણ જ્યારે આપણે આ ચોથા અધ્યાયને બીજી કલમમાં આવીએ છીએ, અને બહુ જ ટૂંકો અધ્યાય છે આ, તો આપણે જોઈએ છીએ કે આ સમયમાં પણ પ્રભુ આપણને એક આશા, તેમની કૃપા વિશે, તેમની દયા જે આપણી પર છે, અને જે સમય આવનાર છે, જે આશીર્વાદ આપણી માટે મૂકવામાં આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તે વિશે આપણે જોઈએ છીએ. અને બીજી કલમ એમ કહે છે કે તે દિવસે ઇસ્રાયેલના બચેલાને માટે યહોવાએ ઉગાડેલા અંગૂર સુંદર તથા તેજસ્વી, તે ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભમાયન થશે. તમે જો અંગ્રેજી બાઇબલમાં વાંચો તો ત્યાં બ્રાન્ચ ઓફ ધ લોર્ડ લખવામાં આવ્યું છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેનું એક શીર્ષક છે અહીંયા, જે યહોવાએ ઉગાડેલો અંગૂર, એટલે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે. અને અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે તે તો અંત સમય, જ્યારે 7 વર્ષનો જે વિપત્તિનો સમય છે તે જ્યારે પૂરો થશે અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પૃથ્વી પર પાછા આવશે અને પોતાનું જે રાજ્ય સ્થાપશે, અને તે સમયે જે સુખ અને શાંતિ હશે, જે સમૃદ્ધિ હશે, તે વિશે આ અધ્યાય આપણને શીખવે છે કે સિયોનમાં તથા યરુસાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુસાલેમમાં જીવતાઓમાં નોંધાયેલા દરેક જન પવિત્ર કહેવાશે. એ જે 1000 વર્ષનું પ્રભુનું રાજ્ય છે, તે રાજ્ય વિશે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓને મલિનતા ધોઈ નાખશે અને યરુસાલેમનું રક્ત ન્યાયના તથા દહનના આત્મ થકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે, ત્યારે એમ થશે. યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર ને તેની સભાઓ પર દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે. અને આ જે લોકો મિસર દેશમાંથી બહાર આવ્યા અને જ્યારે અરણ્યમાં હતા, ત્યારના જે સમયની વાત છે તે પ્રભુ તેઓને યાદ કરે છે કે તે સમય જેવી રીતે હું તમારા સાથે સતત હતો, મારી સંગત સતત ત્યાં હતી, મારી હાજરી તમારી સાથે સતત હશે હતી, તે પ્રમાણેનો સમય પણ આવનાર છે. કેવો અજાયબ જેવો આશીર્વાદ! દિવસે છઠ્ઠી કલમ, દિવસે તાપથી છાયા તરીકે ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રય સ્થાન તરીકે એક મંડપ થશે. આ સમય વાલાઓ જેઓ પ્રભુને ઓળખે છે, તેઓ જાણે છે કે આ સમય દરમિયાન આપણે પ્રભુની સંગતમાં હઈશું, પ્રભુની સાથે આ પૃથ્વી પર રાજ કરતા હઈશું. હવે આપણે 5મો અધ્યાય અને પહેલી કલમ આપણને શું કહે છે આપણે જોઈએ. જ્યારે 5મા અધ્યાયમાં આપણે આવીએ ત્યારે આ એક ગીત છે, આ એક સ્તોત્ર છે, પણ આ સ્તોત્ર જે છે તે કોઈક સ્તુતિનું કે આનંદનું સ્તોત્ર નથી, પણ આ તો એક દુઃખદ સ્તોત્ર છે. આ જે ગીત છે એક ઉદાસ ગીત છે, હકીકતમાં એક વિલાપનું રડતું ગીત છે. અને આપણે જો વાંચીએ અહીંયા ગાડી તો કહે છે કે હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષાવાળી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવેડી હતી. અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે આ જે દ્રાક્ષાવેલી, તે મારા પ્રિય અને તેના દ્રાક્ષાવળી વિશેનું જે આ ગીત છે, તે દ્રાક્ષની વાડી કરવામાં આવેલા રોકાણ વિશેનું એક બહુ જ દુઃખદ ગીત છે. અને હેતુ અહીંયા શું હતો કે આ દ્રાક્ષનું ઉત્પાદન કરવાનો હતો અને તેના બદલામાં માત્ર નક્કામાં ખાટી દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી જ્યારે આપણે જે જોઈશું તે કે એક દુઃખદ ચુકાદો તે દ્રાક્ષાવાણી પર ઉચ્ચારવામાં આવ્યો હતો અને તેનાથી તે ગીત સમાપ્ત થાય છે. આપણે જો સાતમી કલમ જોઈએ તો કહે છે, કેમ કે ઇઝરાયેલી લોકો તે સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે ને યહૂદીના લોકો તેના મનોરંજક રૂપ જેવા છે. યહોવા ઇન્સાફની આશા રાખતા હતા પણ ત્યાં જુઓ રક્તપાત છે, ને નેકીની આશા રાખતા હતા પણ ત્યાં જુઓ વિલાપ છે. બહુ દુઃખદ આ ગીત છે. આપ પ્રભુ એક આશા સાથે દ્રાક્ષાવાડી રોપી હતી. ઇસ્રાયેલ લોકો પાસે, યહૂદી લોકો પાસે એક આશા હતી, પાસેથી એક પ્રભુની આશા હતી. અને આપણે જોઈએ છીએ કે આ સાત કલમમાં કે પ્રભુને ફક્ત નિરાશા પ્રાપ્ત થઈ. આજે યશાયાના દિવસોનીમાં જે આપણે વાંચી રહ્યા છે, તો ઇસ્રાયેલની જે ભૂમિ હતી એ મોટા ભાગના ઇતિહાસ દરમિયાન એક ટેકરીઓ છે, પથ્થરની ટેકરીઓ એમ કહી શકાય. અને જે આ યહૂદી દેશ છે તે ત્યાં દ્રાક્ષાવાડી રોપવાનું સ્થાન રહ્યું છે ઇતિહાસમાં. તમે ઇતિહાસમાં જોશો તો દરેક સમય દરમિયાન આ એક દ્રાક્ષાવાડી રોપવાનું સ્થાન છે. આ એક સામાન્ય રીતે જોઈએ તો પથ્થરોને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેના દિવાલોમાં ઢગલા કરવામાં આવે છે. એટલે કે જે દ્રાક્ષાવાડીની માટેનું એક જાતની દિવાલ બંધ કરી દેવામાં આવે છે. અને એ બે રીતે એનો ઉપયોગ થાય છે કે એક તમારે જે તમારી મિલકત હોય તેની એક રેખા જેવું ચિહ્નિત રૂપ બની જાય, તેમજ આ દિવાલો જે અંદર ઉગતી જે દ્રાક્ષ છે તેનું રક્ષણ પણ કરે પ્રાણીઓથી અને બીજા લોકોથી. અને તો આ જે ટેકરીવાળો ભાગ છે, પથરાળ ભાગ છે ઇસરાયેલનો, તેમાં આ ખેતીવાડી કરવી, દ્રાક્ષ રોપવી એ બહુ સરળ કામ નથી. કારણ કે ટેકરી પથરાવાળો જે જમીન છે તો ઢાળ ઉપર છે, ત્યાં ખડકાળ હોય, અને જે વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે, જે ઇસરાયેલમાં જે કોઈ પણ વ્યક્તિ હોય તો આ ગીતમાં જે લખવામાં આવ્યું છે અને જે દુર્ઘટના બહુ સારી રીતે સમજી શકે. કારણ કે તેઓ કેવો શ્રમ પડે છે આ દ્રાક્ષને ઉગાડવા માટે, કેવા નાણાંની જરૂર પડે છે તેઓ સમજી શકે છે, અને કેટલી બધી મહેનત અને કષ્ટ આ દ્રાક્ષને ઉત્પન્ન કરવામાં મૂકવામાં આવે છે તેઓ જાણે છે. અને જ્યારે આટલી બધી આશા સાથે, મહેનત સાથે દ્રાક્ષ રોપી હોય અને પછી પરિણામ પ્રમાણે ત્યાં તેનો પાક ન થાય, તો એ કેટલી મોટી દુર્ઘટના છે તેઓ પણ આજે લોકો વાંચતા હતા તેઓ સમજી શકતા હતા. તેઓ એક સુંદર દ્રાક્ષના બગીચાથી પરિચિત હતા, કારણ કે ઇસ્રાયેલની જે ભૂમિ છે તે વારંવાર ખૂબ જ સ્વાદિષ્ટ દ્રાક્ષ ઉત્પન્ન કરે છે. આજે પણ વાલાઓ, જો તમે ઇસ્રાયેલ દેશ જુઓ તો ત્યાંની દ્રાક્ષ જુઓ તો એટલી મીઠી અને મોટી હોય છે. લગભગ જે પણ પાક ઇસ્રાયેલમાં થાય છે તેઓ એટલો સુંદર પાક હોય છે. આજે તમે માનશો નહીં પણ એ જે વિરાન દેશ ગણવામાં આવે છે, જ્યાં કોઈ કદાચ એમ કહી શકાય કે રણ જેવી જ્યાં પરિસ્થિતિ છે, છતાં પણ આજની તારીખમાં એ દેશ દુનિયામાં ચોથા નંબર ઉપર છે કે જે બધું પ્રોડ્યુસ, શાકભાજી અને જે ફૂલ અને જે પેદાશ છે તેનું તે લોકો એક્સપોર્ટ કરે છે, બીજા દેશોમાં મોકલી આપે છે આજની તારીખમાં. એટલે આ જે દ્રાક્ષાવાડીઓ હતી તેમાં જે ઉત્પાદક હતા, ઉત્પાદક બનાવવા માટે કેટલી મહેનત, કેટલી કાળજી લેવામાં આવતી હતી. ખેડૂતો અને તેમના પરિવારના લોકો અને અન્ય લોકો એટલી મહેનત કરી હશે અને તેઓ એક ફળદ્રુપ પાકની આશા સાથે આ કરતા હોય છે, બહુ મોટી આશા હોય છે. અને તેઓનું, મેં કીધું તે પ્રમાણે, તેઓનું જે રોકાણ હોય છે, નાણાંનું રોકાણ, એ પણ ઘણું બધું મોટું હોય છે. અને એથી જ કરીને જ્યારે આપણે આ યહૂદી લોકોની વાત કરીએ અને અહીંયા જે લખવામાં આવ્યું છે, તેઓ એ નિરાશા સમજી શકે છે. કારણ કે જે આટલી બધી મહેનતથી ઉત્પન્ન કરવા માટે જે મહેનત કરી હતી, પાક માટે મહેનત કરી હતી, અને જ્યારે આખી વસ્તુ નુકસાન અને સંપૂર્ણ વિનાશને લાયક હોય, અને ત્યારે તમે જે ગીત ગાઓ, તે ગીત અહીંયા આપણે જોઈ શકે છે. અને મેં કીધું તે પ્રમાણે જે 7માં કલમમાં લખવામાં આવ્યું છે કે સૈન્યોના પ્રભુની દ્રાક્ષાવાડી એ ઇસરાયેલનું ઘર છે, અને યહૂદાના માણસો તેનો સુખદ અથવા આનંદદાયક છોડ છે. આપણે તેણે ન્યાયની શોધ કરી, પણ જુઓ રક્તપાત, ન્યાયપણા માટે પણ જુઓ દુઃખનો પોકાર. કેટલું દુઃખદ વાત આ આપણે અહીંયા જોઈ રહ્યા છે. ફરીથી આપણે જો જોઈએ તો પહેલી કલમ શું કહે છે આપણને, કે હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી, એક ફળદ્રુપ ટેકરી હતી. આજે કનાનની ભૂમિ એટલે કે ફળદ્રુપ હતી. આપણે જાણીએ છીએ કે તેને દૂધ અને મધની ભૂમિ તરીકે જાણીતી હતી. અને જે આ યર્દન ની ખાય છે, જોર્ડન વેલી, એ વિશ્વની સૌથી ફળદ્રુપ ખીણોમાં એક છે અને એ હંમેશા રહી છે. ત્યાંની જે આબોહવા છે તે પ્રમાણે તમે જુઓ, એ દરિયાકાંઠાની ખીણ, એ શેરોનની વેલી, એક બહુ ફળદ્રુપ વિસ્તાર હતો. અને આજની તારીખમાં પણ છે, મેં કીધું તે પ્રમાણે. ત્યાં ગાડી ઓલિવ વૃક્ષ તેમજ દ્રાક્ષાવાડીઓ ખરેખર બહુ જ અજાયબ જેવી રીતે ઉગતી હતી. અને આ એક જે સમૃદ્ધ ભૂમિ છે, અને ત્યાં પ્રભુએ પોતાની દ્રાક્ષાવાડી એટલે કે ઇસરાયેલ લોકોને રોપ્યા છે, અને તેમણે તેને ચારે બાજુથી ખોદી નાખ્યું. દ્રાક્ષની વાડી બાંધવા માટે જે જરૂર હતી, તેનું રક્ષણ કરવાનું જે જરૂરી હતી, જે ખાડાઓ રક્ષણ માટે જરૂરી હતા તે ત્યાં મૂક્યા. ખાડાઓ કેમ, કે જેથી કરીને પ્રાણીઓ અંદર આવીને દ્રાક્ષનો નાશ ના કરે, પાકનો નાશ ના કરે. ઈશ્વરે તેમના લોકો ઇસરાયલને રોપ્યા. અને આ જે ખાડો છે, અથવા તો જે પ્રોટેક્શન દિવાલ આપણે જેને કહીએ, જેનો ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે કે એ શું, એ જે સંરક્ષણ માટેની દિવાલ શું હતી, તે તો જે આપણે બધા જે આપણને કદાચ થોડા વિચિત્ર સામાજિક કાયદાઓ આપણે લેવીયના પુસ્તકમાં અને જૂના કરારમાં જે આપણે વાંચીએ છીએ, મૂસા દ્વારા જે આપેલા હતા, જે આપણને જે ખાવાના ખોરાકના જે નિયમો, અમુક વસ્ત્રોના જે નિયમો જે પ્રભુએ આપ્યા હતા, તે આ અહીંયા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે એક રક્ષણ માટેની દિવાલ હતી, કે તેઓને ત્યાં વસતા બીજા જે અધર્મી લોકો હતા, મૂર્તિપૂજક લોકો હતા, તેઓનાથી તેઓને રક્ષણ મળે અને તેઓ તેમાંથી જુદા પડી આવે. અહીંયા એવું પણ લખવામાં આવ્યું છે કે એમ પણ કહે છે કે તેણે પથ્થરો દૂર કર્યા. જ્યારે તેઓ તે વચનના દેશમાં અંદર ગયા, ત્યારે તેમણે જે જે કરવાનું હતું, તે પ્રથમ વસ્તુ કનાનીઓ જે હતા તેવાથી છુટકારો મેળવવાનું હતું. અને કનાનીઓને આપણે આ પથ્થરની સાથે સરખાવી શકીએ છીએ, કારણ કે તેઓ વૃદ્ધિ રોકવાના હતા, તે વૃદ્ધિ અટકાવી દે ઇસરાયેલ લોકોની. તેઓનું જે ફળદ્રુપ થવું જોઈએ તે કનાની લોકોના લીધે ના થઈ શકે. અને તેથી સ્પષ્ટ રીતે પ્રભુએ આજ્ઞા આપી હતી કે કનાનીઓનો નાશ કરવાનો હતો અને એ કનાનીઓને દેશમાંથી દૂર કરવાના હતા. અને આપણે જાણીએ છીએ કે આ ઇસરાયેલ લોકોએ આ કાર્ય સંપૂર્ણ કર્યું નહીં. અને આપણે અહીંયા જોઈએ, આગળ હું જરા થોડું વાંચું, તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો અને તેમાં બુરજ બાંધ્યો, વળી તેમાં દ્રાક્ષા કુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની ઉપજ કરી એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. આજે બુરજ બાંધ્યો એટલે જ્યારે પણ તમે ઇસરાયલ દેશમાં દ્રાક્ષાવાડી જુઓ તો ત્યાં એક બુરજ બાંધવામાં આવતો હતો. અને એનું કારણ એ હતું કે તેથી ત્યાં ઉપર બેસીને તમે જોઈ શકો, જો કોઈ પ્રાણી આવી ગયું હોય અથવા તો કોઈ લોકો આવીને ચોરી કરતા હોય તો તમે નજર રાખી શકો. અને જે બુરજનો નીચેનો ભાગ હતો ત્યાં જે બધી કામકાજ માટેની જે સામગ્રી હોય, જે કંઈ ટૂલ્સની જરૂર હોય તે બધાનું ત્યાં મૂકવામાં આવતા હતા. બહુ લખવામાં આવ્યું છે અહીંયા કે પછી સૌથી પસંદગીનો વેલો આવ્યો હતો. અને આપણે જ્યારે યહૂદી લોકોને જોઈએ તો બહુ ઓછા કોઈની પાસેથી તમને આ દલીલ કદાચ નહીં સાંભળવા માંડે કે જ્યારે આપણે માનવજાતમાં જ જોઈએ, આપણે જો અત્યારે દુનિયાની ઇતિહાસ આપણે જોઈએ તો યહૂદી લોકોની જે પ્રસિદ્ધિ છે, તેઓએ જે શોધ બધા સંશોધન કર્યા છે અને વિજ્ઞાનમાં અને તમે કોઈ પણ સબ્જેક્ટમાં જુઓ તો તેઓ કેટલા બધા આગળ છે. એટલે આ કંઈક પસંદ કરેલો વેલો છે, બહુ આશીર્વાદિત લોકો છે. તમે નોબલ પ્રાઇઝ જુઓ તો સૌથી વધારે નોબલ પ્રાઇઝ જો કોઈ જીત્યું હોય તો તે યહૂદી લોકો છે. અને આવો જે દ્રાક્ષા વેલો છે જેને પ્રભુએ કશું જ પાછું રાખ્યું નથી, જે પણ કંઈ થઈ શકે તે પ્રભુએ કર્યું છે, જેથી કરીને ફળદ્રુપ લોકો થાય, દ્રાક્ષનો પાક સારો થાય. પણ એ આશા છતાં અહીંયા આપણે જોઈએ છીએ શું લખવામાં આવ્યું છે કે તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. જંગલી દ્રાક્ષ. અને આપણે જોઈએ છીએ ત્રીજી કલમમાં શું કહે છે, હે યરુશલેમના રહેવાસીઓ અને યહૂદિયાના માણસો, તમે મારી તથા મારી દ્રાક્ષાવળી વચ્ચે ઇન્સાફ કરજો. મારી દ્રાક્ષાવળીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો તેમાં સારી દ્રાક્ષ નીપજાવવાની આશા રાખતો હતો ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ હશે? શું નથી કર્યું? આશા હતી. તમે અહીંયા આગળ જો આપણે વાંચીશું તો ત્યાં પ્રભુએ વાઇન પ્રેસ, જેને કહેવાય કે જેનાથી દ્રાક્ષને છૂંદીને જે વાઇન બનાવવામાં આવે, એટલે કે એનો મતલબ એમ થાય છે કે પ્રભુએ એક આશા સાથે આ દ્રાક્ષાવેલી રોપી હતી કે મારે ફળ થશે અને તેમાંથી વાઇન બનશે. અને આજે દ્રાક્ષને જે છૂંદાવું, રક્ત વેવડાવવું, એ આપણે એમાં આપણે જે જૂના કરારમાં લેવીઓના પુસ્તકમાં જે બલિદાનના જે આપી રહ્યું બલિદાનનું વિશે જે આપણને શીખવવામાં આવ્યું છે તેની સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ. અને પ્રભુને ફક્ત નિરાશા મળે છે. છઠ્ઠી કલમ કહે છે, હું તેને ઉજ્જળ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહીં ને તે ગોળશે નહીં, એટલે તેમાં કાંટા તથા ઝાંખરા ઉગશે, વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવું હું તમને આજ્ઞા કરીશ. અને જ્યારે પ્રભુ ફળની આશા રાખે છે અને તે ફળ મળતું નથી, ત્યાર પછી પ્રભુ આ એક પોતાનો ન્યાય ચુકાદો આપે છે. અને તે વિશે આપણે બીજા અને ત્રીજા અધ્યાયમાં શીખ્યા. અને અહીંયા જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ ન્યાય, એટલે કે જે ઇસરાયેલ પ્રજાને 70 વર્ષ સુધી જે બંદીખાનમાં લઈ ગયા, બેબલોનિયન્સ અને અસિરિયન્સ જે બે બંદીખાનામાં લઈ ગયા, અને ત્યાં 70 વર્ષ સુધી જે ઇસરાયલ દેશ હતો, મંદિરનું નાશ થયો અને ઇસરાયલ દેશ એકદમ ઉજ્જડ પડી રહ્યો, તે આપણે અહીંયા જોઈએ છે. હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહીં ને તે ગોળશે નહીં, એટલે તેમાં કાંટા તથા ઝાંખરા ઉગશે નહીં, વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવું હું તેમને આજ્ઞા કરીશ. પુનઃનિયમનો જો 11મો અધ્યાય છે, મારો કદાચ એક બહુ જ પ્રિય અધ્યાય છે, અને ત્યાં વચન એક લખવામાં આવ્યું છે કે જે દેશમાં તમે જઈ રહ્યા છો, એટલે કે જે મિસર દેશમાંથી તેઓ નીકળ્યા અને જ્યારે હવે જે વચનનો દેશ હતો ત્યાં જઈ રહ્યા છે, ત્યાં પ્રભુ કહે છે કે ત્યાં તમે જ્યાં જઈ રહ્યા છો તે તમે આવ્યા છો મિસર દેશમાંથી એવો દેશ નથી. કારણ કે મિસર દેશમાં જે નાઇલ નદી હતી તે દ્વારા પાણીની વ્યવસ્થા હતી અને ત્યાં પાક બહુ સહેલાઈથી થતો હતો, અને પ્રભુ ત્યાં એ 11મા અધ્યાયમાં આપણને શીખવે છે કે હવે તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાં એવી કોઈ નદી નથી, ત્યાં જે તમારે વરસાદની જરૂર છે તે હું તમને પૂરો પાડીશ. શરૂઆતમાં જ્યારે ખેતીની શરૂઆત હોય અને ત્યાં તમારે જે વરસાદની જરૂર હોય, અને જ્યારે ખેતીની અંત આવે ત્યારે તમારે જે વરસાદની જરૂર છે એ સર્વ વરસાદ હું તમને પૂરો પાડીશ, તમારે ફક્ત વિશ્વાસ કરવાનો છે. અને વાલાઓ, તમે જ્યારે આ વચનો મારા પાસેથી સાંભળી રહ્યા છો ત્યારે તમે કદાચ એમ કહેતા હશો, આમ આ વચનો આજે મને 2022ની સાલમાં શું લાગુ પડે છે? આ તો યહૂદી લોકોની વાત થઈ રહી છે, ઇસરાયલ પુત્રોની વાત થઈ રહી છે, તેમને પ્રભુએ જે વચનનો દેશ છે ત્યાં મૂક્યા છે. હું તો ભારત દેશમાં રહું છું, હું તો અમેરિકા દેશમાં રહું છું, અથવા તો દુનિયાના તમે કોઈ પણ દેશમાં રહેતા હોય ત્યાં આ કેવી રીતે મને લાગુ પડે છે? અને વાલાઓ, હું તમને એમ કહેવા માગું છું કે જ્યારે પ્રભુએ આપણને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો છે, પ્રભુએ આપણી માટે શું નથી કર્યું, પોતાનો એકાકી જનિત દીકરો આપણને આપ્યો છે કે જેથી કરીને જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશમાં ન જાય પણ અનંત જીવન પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વહેવડાવ્યું વધસ્તંભ ઉપર, અને તે રક્તમાં આપણને પાપોની માફી મળી છે, આપણે શુદ્ધ થયા છીએ, પાપના બોજાવી ટળે જે આપણે જીવતા હતા તેમાંથી આપણને છુટકારો મળ્યો છે, આપણે પાપની જે ગુલામી કરતા હતા તેમાંથી આપણને છુટકારો મળ્યો છે, અને જે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું તેમાં આપણને અનંત જીવનનો વારસો મળ્યો છે. આપણે પ્રભુ બાપને આબા બાપ કહીને પોકારી શકીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે જે કર્યું છે તે લઈને. અને જ્યારે પ્રભુએ અહીંયા જેવી રીતે લખવામાં આવ્યું છે કે હું મારી દ્રાક્ષા વાળીનું શું કરવાનો છું, તેવી જ રીતે આજે પ્રભુ કદાચ શું આપણા જીવન માટે પણ આવું કહી રહ્યા છે. અહીંયા ચોથી કલમમાં લખ્યું છે કે મેં મારી દ્રાક્ષાવાળી મેં શું નથી કર્યું, એવું શું છે જે મેં બાકી નથી રાખ્યું? પોતાનો પુત્ર આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો, અને છતાં પણ વાલાઓ હજુ આપણામાં કોઈ જાતનું ફળ નથી, કોઈ જાતનું આપણામાં ફળ નથી. અને જો આપણે પ્રભુની પાસે આવીએ છીએ, આપણે જો દાવો કરીએ છીએ કે આપણે પ્રભુના બાળકો છે, આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે, તો પ્રભુ આપણી પાસેથી ફળની આશા રાખે છે, આપણી પાસેથી ફળની આશા રાખે છે. ઘણી વખત આપણે તો કે ભાઈ આપણો મારો એક પગ સ્વર્ગમાં છે ને, હવે જે થવાનું હોય તે થાય, પણ આપણે જ્યારે નવા કરારમાં આવીએ ત્યારે પ્રભુએ કીધું છે કે તમારો એકબીજાના પરનો પ્રેમથી લોકો જાણશે કે તમે મારા બાળકો છો. શું આપણા સમાજમાં, શું આપણા કુટુંબમાં, શું આપણા મંડળીમાં આપણે આ પ્રેમ જોઈએ છે? આપણે તો ફક્ત ચડસા ચડસી, ઝઘડા, કંકાસ, એના સિવાય શું આપણે આપણી મંડળીમાં, આપણા કુટુંબમાં કશું જોઈએ છે? પ્રેમ ક્યાં છે? પ્રેમ ક્યાં છે? ઘણી વખત આ અને એક ઉદાહરણ આપવામાં આવે છે ઘણા સેવકો દ્વારા. મેં સાંભળ્યું છે કે જ્યારે આપણે ગુજરાતી ખ્રિસ્તી સમાજની વાત કરવામાં આવે તો કે છે એ તો કરચલા જેવા છે, કે કોઈ એક કરચલો ઊભો ઉપર જવા થશે તો બે એનો ટાંટિયો ખેંચી અને એને નીચે લઈ આવશે જ. પ્રભુ આપણી પાસે ફળની આશા રાખી રહ્યો છે. શું આ ફળની આશા? શું અહીંયા જે દ્રાક્ષા વેલાની વાત કરવામાં આવી છે કે ફક્ત કડવા અને ખાટાઈ દ્રાક્ષ ઉત્પન્ન થઈ, શું આપણી મંડળીને આજે જોઈને, આપણું ખ્રિસ્તી જીવન જોઈને પ્રભુ આવું જ કંઈક કહી રહ્યા છે? આપણે ગલાતીઓનું પુસ્તકમાં જઈએ અને ત્યાં 5મો અધ્યાય 22મી કલમ વાંચીએ તો ત્યાં કહે છે, પણ પવિત્ર આત્માનું ફળ. અહીંયા જે દ્રાક્ષાવેલાની વાત થઈ છે, પ્રભુએ તેઓને એક વિસ્તારમાં મૂક્યા, ફળદ્રુપ વિસ્તાર હતો. પ્રભુએ તેઓની પાસેથી એક આશા રાખી કે ત્યાં જે કનાનીઓ હતા તેઓને દૂર કરે, એક પવિત્ર જીવન જીવે, પ્રભુને આધીન થયેલું જીવન જીવે, પણ તેમાં નિષ્ફળ રહ્યા. આપણી માટે તો એનાથી વધારે કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જ્યારે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ તો પવિત્ર આત્મા આપણા હૃદયમાં આવીને વસે છે. પવિત્ર આત્મા આપણને દોરે છે કે આપણે શું કરવું અને ન કરવું. અને અહીંયા 22મી કલમમાં શું કહે છે કે પવિત્ર આત્માનું ફળ પ્રેમ. પવિત્ર આત્માનું ફળ પ્રેમ. શું એ ફળ પ્રભુ આપણામાં જોઈ રહ્યા છે? અને જો હાલાઓ નથી જોઈ રહ્યા તો અહીંયા જે ન્યાય ચુકાદો યહૂદીઓને માટે આપવામાં આવ્યો છે એ જ ચુકાદો આપણી માટે પણ આપવામાં આવી રહ્યો છે. જો તમારે એક પ્રભુમાં આશીર્વાદિત જીવન જીવવું હોય તો એક ફળદ્રુપ ખ્રિસ્તી બનવું બહુ જરૂરી છે. શું તમારામાં આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા અને સંયમ છે? વાલાઓ, આપણે પોતાની અંદર ઝાંખીએ અને જોઈએ કે શું પ્રભુ મારી પાસેથી જે ફળની આશા રાખી રહ્યો છે, શું આ ફળ મારામાં છે? અને જો નથી તો આજનો આ જે સંદેશો આપણે સાંભળી રહ્યા છે, જે વચનો પર આપણે વચનો શીખી રહ્યા છે તે આપણને પણ લાગુ પડે છે. અને આજે આ વચનો જે આપણે 1-7 કલમ જોઈ અને ત્યારબાદ જ્યારે આપણે 8મી કલમમાં આવીએ છીએ ત્યારે પ્રભુ આપણને 6 પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. 6 પાપો વિશે પ્રભુ આપણને બતાવે છે. અને આ જે 6 પાપો હતા તે ઇસ્રાયેલની લાક્ષણિકતા હતા. અને આપણે જે જોઈશું તો તેને અફસોસ દ્વારા અહીંયા તેની ઓળખ આપવામાં આવી છે. વાલાઓ, આ જે સંદેશો યશાયા આ સમયે આપી રહ્યો હતો તે લોકોને માટે બહુ અઘરો હતો, કારણ કે આ જે સમય હતો ઇતિહાસમાં, તો આ સમય દરમિયાન આપણે શીખ્યા તે પ્રમાણે બહુ સમૃદ્ધિનો સમય હતો. જે ઉઝિયા રાજા હતો તે દરમિયાન બહુ સમૃદ્ધિ હતી, દેશ બહુ સુરક્ષિત હતો, કોઈ બહારનો હુમલો થાય તેવું કોઈનું કોઈની કલ્પનામાં પણ હતું નહીં. અને અત્યારે અહીંયા જે યશાયા કહી રહ્યો છે કે લોકોને અહીંયા આવી અને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે, તેઓની કલ્પના બહારની વસ્તુ હતી. એટલી જાહોજલાલી હતી, સૈન્ય બહુ મજબૂત હતું, અને તેથી કરીને તેઓએ કદાચ આ સંદેશા પર બહુ ધ્યાન આપ્યું નહીં. વાલાઓ, આપણે પણ આવા જ કંઈક સમયમાં જીવી રહ્યા છે. સમૃદ્ધિનો સમય છે, આવનાર જે વિપત્તિ છે, આવનાર જે પ્રભુનો ન્યાય ચુકાદો છે, આવનાર જે પ્રભુનો કોપ છે તેનો કદાચ આપણે બહુ વિચાર કરતા નથી. પણ આ જે 6 અફસોસ અહીંયા લખવામાં આવ્યા છે અને તે અફસોસ દ્વારા જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે વાલાઓ, અને તમે જોશો કે એ કદાચ આપણા જ સમયની વાત થઈ રહ્યું હોય એવું તમને લાગશે. તમે આપણે જોઈશું કે 8મી કલમમાં, 11મી કલમમાં, 18મી કલમમાં, 20મી કલમમાં અને 21મી કલમમાં તો આપણે 6 વખત જોઈશું અફસોસ, અફસોસ, અફસોસ. અને જ્યારે આપણે વાંચીશું, આ તો મારી ઈચ્છા છે, હું ઈચ્છું છું કે તમે સમજી શકશો કે આ તો આપણા પોતાના જ સમયની વાત થઈ રહી છે, અને આપણે જે સમયમાં જીવી રહ્યા છે કેટલું બધું સમાંતર છે અહીંયા જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે તે વચ્ચે. તો આવો જોઈએ આપણે આઠમી કલમ આપણને શું કહે છે. તે યહૂદીઓમાં ધસ્યા, આઠમી કલમ આપણને શું કહે છે, વાલાઓ પોતે દેશમાં એકલા રહેનારા થયા ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને જગા જરાય રહે નહીં એવી રીતે ખેતર સાથે ખેતર મળે છે તેમને અફસોસ. સાની વાત થઈ રહી છે અહીંયા? પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને જગા જરાય રહે નહીં એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે તેમને અફસોસ. અહીંયા લોભની વાત થઈ રહી છે, અહીંયા લોભની વાત થઈ રહી છે. એક સમય એવો આવ્યો છે કે પ્રભુએ તેઓને જે આજ્ઞા આપી હતી કે તમે વિધવાઓને અને અનાથને અને તમારા જે ભાઈઓ જેઓ ગરીબ છે તેઓને મદદ કરો, તેઓના બદલે તેઓ ફક્ત પોતે કેવી રીતે આગળ વધે, કેવી રીતે પોતે પોતાની સમૃદ્ધિ વધારે તેમાં રચ્યા પચ્યા રહેતા હતા. અને તેની માટે પ્રભુ અહીંયા કહે છે અફસોસ. આહાબ રાજાનું આપણે બીજો રાજામાં જે ક્વીન જેઝબેલ ની વાત થાય છે, જેને પેલું એક જમીન જોઈતી હતી અને એ જમીનના લીધે આખું રાજ્ય હતું એની પાસે, પણ ફક્ત એક જમીન જોઈ અને એ માણસને મારી નાખ્યો અને જમીન પર કબજો કર્યો. અને એવું જ કંઈક અહીંયા આપણને શીખવવામાં આવે છે. કેટલા લોકો રચ્યા પચ્યા રહ્યા છે પોતાની માલ મિલકત વધારવામાં, પોતાનું બેંક બેલેન્સ વધારવામાં. શું આજે આપણે આ જોઈ રહ્યા છે? આજે મંડળીમાં પોતા કેટલું આપણે મોટું આપણી મિલકત કરીએ, કેટલું આપણું બેંક બેલેન્સ વધારીએ, કેટલા પૈસા આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ, તેમાં વધારે ઇન્ટરેસ્ટ છે. જ્યારે આપણા લોકો ઘણા બહુ જ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કપડાં નથી, ખાવાના ફાંપા છે, અને મંડળી પાસે ઘણી મિલકત હોવા છતાં ફક્ત ભેગું કરવામાં એ લોકો ધ્યાન આપી રહ્યા છે. અને વાલા, હું ફક્ત મંડળી તરફ ધ્યાન નથી દોરતો, શું આપણે પોતાનું અંગત રીતે પણ આવું જ કંઈક નથી, કંઈક આવી જ કંઈક રીતે આપણે પણ નથી જીવતા? ગમે તેટલું ભેગું કર્યું હોય પણ આપણને તૃપ્તિ નથી. નીતિવચનના પુસ્તકમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે વાંજણીને અને કોરી જમીનને કદી તૃપ્તિ મળતી નથી, આપ. અને એવો જ કંઈક આપણો પણ સ્વભાવ થયો છે. જ્યારે આપણે આપણું શરૂઆત કરીએ છીએ તો આશા હોય છે કે એક સારી નોકરી મળે, એક નાનું ઘર હોય, કદાચ કોઈ એક નાનું વાહન હોય, અને પછી સ્કૂટર આવે ત્યારે એમ થાય કે કાર કેમ નથી, કાર આવે તો એમ થાય કે લક્ઝરી કાર કેમ નથી, એક ઘર હોય તો કે મોટું ઘર કેમ નથી. અને આપણે કદી આપણને સંતોષ છે જ નહીં. અને પ્રભુ કહે છે અફસોસ. આ આપણા સમયનું બહુ સચોટ વર્ણન છે અહીંયા વાલાઓ. નવમી કલમ શું કહે છે, મારા કાનમાં સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, બેશક ઘણા ઘરો પાયમાલ થશે, હા મોટા અને સારા ઘરો વસ્તી વિનાના થઈ જશે, કેમ કે 10 એકર દ્રાક્ષાવળીમાંથી 1 બાથની ઉપજ થશે અને 1 ઉમેર બીમામાંથી 1 એફાની ઉપજ થશે. અને આનું બહુ જ ટૂંકમાં હું તમને કહું કે તમે જ્યારે 10 ગુણ ઘઉં વાવશો અને તમે પાકની આશા રાખશો, તો 10 ગુણ ઘઉં તમે બીજ રોપશો તો કદાચ એમાં તમને 1 ગુણ ઘઉંની પેદાશ થશે. કેટલું બધું નુકસાન! તમે જો 100 રૂપિયા બેંકમાં મૂકો તો તમે આશા રાખો છો કે વ્યાજ વધી અને થોડા વધારે થાય, પણ ₹100 વ્યાજ વધવાના બદલે જ્યારે તમે લેવા જાઓ ત્યારે ₹10 થાય તો તમે કેવા થઈ જાઓ, એવું વર્ણન અહીંયા પ્રભુ આપી રહ્યા છે. કે તમારી ગમે તેટલી મહેનત કરશો, તમે ગમે તેટલું આ તમાર મિલકત ઉપર તમારું ધ્યાન હશે, પણ એક સમય એવો આવવાનો છે, પ્રભુના કોપનો સમય, પ્રભુના ન્યાયનો સમય, કે જ્યારે કે 10 એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઉપજ થશે, એક બાથની ઉપજ થશે અને એક ઉમેર બીમમાંથી એક એફાની ઉપજ થશે. વાલાઓ તમે સમજી શકો છો કે અહીંયા પ્રભુ શું કહેવા માંગે છે. આપણે પ્રભુ તરફ વળીએ. જેઓ 11મી કલમ જુઓ, જેઓ સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય છે, ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ. આ પણ આપણા સમયની વાત થઈ રહી છે. અને તમે કદાચ કહેશો કે હું તો દારૂડિયો છું નહીં, હું તો દારૂ પીતો નથી, અને મેં તો કદી સવારમાં તો દારૂ પીધો જ નથી. વાત અહીંયા એની નથી થઈ રહી. વાત અહીંયા આપણે જે મોજ શોખ અને આપણે પોતાની જે મસ્તીમાં જીવન જીવી રહ્યા છે તે વિશે અહીંયા વાત થઈ રહી છે. કે આગળ હું વાંચું, પછી તેનો આપણે આપણો વર્ણન જોઈએ છે. વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી. આ મુદ્દાની વાત છે કે આપણે આપણા પોતાના જ જીવનમાં મોજ શોખમાં આનંદમાં એટલા રચ્યા પચ્યા છે કે યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથના કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી. વાલાઓ, આ નાતાલનો સમય છે, ઉજવણીનો સમય છે. આપણા ઘરોમાં જાત જાતના નાસ્તા બની રહ્યા છે, નવા કપડાની તૈયારી થઈ રહી છે, આપણો દેવળ અને આપણા ઘરો શણગારવામાં આવ્યા છે. અને હા, એમાં કશું ખોટું નથી, પણ શું યહોવાના કામ પર લક્ષ છે? શું યહોવાના કામ પર આપણે યહોવાના કામ ધ્યાનમાં લઈ રહ્યા છે? કેટલા લોકોને આ સમયે તમે ઊભા રહીને પ્રભુ કેમ જન્મ્યા હતા તેની સુવાર્તા આપી છે? આપણે તો આપણા મોજ શોખમાં અને નાતાલે શું કરીશું એમાં એટલા રચ્યા પચ્યા છે, અને તે વાત અહીંયા લખવામાં આવી છે. તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે અફસોસ. આજે વાલાઓ, મને બહુ જ દુઃખ થાય છે કે આપણી મંડળીમાં, આપણા ઘરોમાં સાન્તાક્લોઝ, જેને આપણે ભારત દેશમાં ક્રિસમસ ફાધર કહીએ છીએ, તેનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં વધારે મહત્વ છે. અને લેટ મી ટેલ યુ, આ જે સાન્તાક્લોઝ છે, ક્રિસમસ ફાધર છે, તેનો બાઇબલમાં કોઈ ઉલ્લેખ નથી, પ્રભુના જન્મ સાથે કોઈ લેવા દેવા નથી, આપણા ખ્રિસ્તી જીવનમાં એનું કોઈ સ્થાન નથી, પણ અત્યારે તેનું મહત્વ એટલું બધું વધી ગયું છે જ્યારે આપણે નાતાલની ઉજવણી કરીએ. આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી આપણે કરી રહ્યા છે. તેઓએ જન્મ લીધો જેથી કરીને હું અને તમે પાપમાંથી છુટકારો મેળવી અને અને અનંત જીવન પામીએ, નાશમાં ન જઈએ. કેટલો બધો આપણા જીવનમાં આનંદ એ બાબતનો હોવો જોઈએ, જ્યારે આપણે તો ખાવા પીવામાં, અને હા, ઘણા લોકો દારૂ પીવામાં પણ. અત્યારે હું જાણું છું, ખાસ કરીને આપણે ભારત દેશમાં, અને જ્યારે હું નાનો હતો ત્યારે જે વાતો સાંભળવામાં આવતી હતી કે સૌથી પહેલી વસ્તુ નાતાલના દિવસે, નાતાલની આ રાતે, કે ભાઈ દારૂની વ્યવસ્થા કોણ કરશે? શરમ આવી જોઈએ આપણને, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓળખતા, ઓળખા, આપણી ઓળખાણ આપતા, જો આપણું આવું વર્તન હોય નાતાલ તરફ. અફસોસ. વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે. અફસોસ, અફસોસ. આગળ આપણે વધીએ. તેથી મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે, અને તેમના પ્રસ્થિત પુરુષો ભૂખ્યા થયા છે, અને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે. એથી સેઓલ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓની ધામધૂમ તથા તેમની ભપકો અને તેમના મોજ માણના તેમાં ઉતરી જાય છે. મારા લોકો અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે, અને હું આપણા જે પાળક સાહેબો છે જેઓ શિક્ષણ આપે છે તેઓને હું આ વાત માટે જવાબદાર રાખું છું. કેમ આપણા લોકો અજ્ઞાન છે? ક્યારે આપણે મંડળીના જે નિયમો છે તેમાંથી બહાર આવીને જે પવિત્ર શાસ્ત્રના જે વચનો છે તે લોકોને શીખવીશું? આપણે લોકોને મંડળીના સભ્યો નથી બનાવવાના, આપણે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવાના છે. મને કોઈ પરવા નથી કે તમે મેથોડિસ્ટ બનો કે સાલ્વેશન આર્મીના બનો કે આઈપીના બનો, મને એ મારા બોજ છે કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો, શું તમે ખ્રિસ્તી બન્યા છો. અને જ્યારે આપણે લોકોને બાપ્તિસ્મા વિશે, પ્રભુ આપણે નવો જન્મ પામવા વિશે શિક્ષણ નથી આપતા, તેથી કરીને તેઓ અજ્ઞાનના લીધે પાપના બંદીવાસમાં પડ્યા છે. અને આજે આપણે એક ગુજરાતી સમાજ તરીકે જાગવાની બહુ જરૂર છે. પ્રભુનો પાછા આવવાનો સમય બહુ નજીક છે, અને આપણો લગભગ 60-70% હું માનું છું, કદાચ વધારે લોકો આપણા સમાજમાં હજુ પ્રભુને ઓળખતા નથી, અને ખોટી ગેરસમજમાં છે કે હું એક ખ્રિસ્તી વ્યક્તિ છું કારણ કે હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો છું અને ખ્રિસ્તી રીતરિવાજો પાડું છું, ખ્રિસ્તી ધર્મ પાડું છું. આપણે આપણા લોકોને માટે એક બોજો રાખવાની બહુ જરૂર છે. 15મી કલમ, ગરીબ માણસો નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે, ને ગ્રવિશની દ્રષ્ટિ નીચી કરવામાં આવે છે, પણ સૈન્યોના ઈશ્વર યહોવા તેમના ન્યાયકૃત્યોને લીધે મોટા મનાય છે, અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે. પ્રભુની આગળ ગરીબ હો કે તમે શ્રીમંત હો, બધા જ નમી જશે, કારણ કે જ્યારે આપણે ઈશ્વરની પવિત્રતાની આગળ આવીએ છીએ અને તેમની આગળ આપણે ઊભા રહીએ છીએ, તો કોઈ આપણી માટે આશા નથી. પ્રભુનો જે ન્યાય છે એ સંપૂર્ણ ન્યાય છે, અને તે ન્યાયમાંથી ફક્ત એક જ વ્યક્તિ આપણને બચાવી શકે છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હલવાનો જાણે પોતાના બીડમાં ચડતા હોય તેમ ચડશે, ને દનાળીઓના પાયમાલ થયેલા સ્થળોને પારકાઓ ખાઈ જશે. એવો સમય આવશે જે મિલકત આપણે ઊભી કરી છે, જેની પર આપણે બહુ આશા રાખીને બેસી રહ્યા છે, તે બીજા લોકો તેને વાપરશે અને આપણે પાયમાલ થઈ ગયા હશું. 18મી કલમ, જેઓ અન્યાયને વ્યર્થની દોરીઓથી ને પાપને જાણે ગાળાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ. અને અહીંયા જે પ્રભુ આપણને કહેવા માંગે છે તે તો આપણી એક બે જવાબદારી, કારણ કે જુઓ 19મી કલમ શું કહે છે. તેઓ કહે છે કે યહોવાએ ઉતાવળ કરવી ને તેમણે પોતાનું કામ જલ્દી કરવું, કેમ કે અમે તે જોઈએ અને ઇસ્રાયેલના પવિત્ર ઈશ્વરની ધારણા અમલમાં આવે છે કે નહીં તે અમે જાણીએ. અને અહીંયા જે પ્રબોધક આપણને કહેવા માંગે છે કે લોકો એટલા પોતાના પાપમાં રચ્યા પચ્યા છે, તેઓ પોતાના પાપમાં એટલા બધા ડૂબેલા છે કે હવે પ્રભુની જે વાત છે, પ્રભુની ન્યાયની વાત કરીએ, પ્રભુના કોપની વાત કરીએ, ત્યારે તેઓ કહે છે કે ભાઈ ઉતાવળ કરો ને શું કરી, એમ કહેવા માંગે છે. જે આપણે એમ કહીએ ને, આપણે જ્યારે બે બાળક વચ્ચે ઝઘડો થાય કે જે ભાઈ થાય એ કરી લે તું, ચલ મને બી જોવા દે શું કરે છે તું, એવું અહીંયા કંઈક લખવામાં આવ્યું છે કે તેઓ કહે છે યહોવાએ ઉતાવળ કરવી ને તેણે પોતાનું કામ જલ્દી કરવું. અને એમ કહેવા માંગે છે અહીંયા ગાડી પ્રભુદા કાપડને કે યહોવા તમારે કરવું હોય જે કરો, અમને કશું થવાનું નથી, અમે બી જોઈએ કે શું કરી લો છો તમે. એક એક્ઝેક્ટલી અહીંયા વસ્તુ લખી છે, અને હવે ઈસરાયેલના પવિત્ર ઈશ્વરની ધારણામાં અમલમાં આવે છે કે નહીં તે અમે જાણીએ. અને દુઃખની વાત એ છે વાલાઓ કે ઘણા લોકો આ પ્રમાણેનું જીવન આજે જીવી રહ્યા છે, કે અમે તો વર્ષોથી આ સાંભળતા આવ્યા છે કે પ્રભુ આવવાના છે, ક્યારે આવશે, 2000ની સાલમાં આવવાના હતા, હજુ કશું નથી, મારા બાપાએ આ વાત કરતા હતા, મારા દાદાએ આ વાત કરતા હતા, મારું અડધું જીવન જતું રહ્યું કંઈ છે. વાલાઓ પ્રભુની પ્રભુની જે ધીરજતા છે, પ્રભુની આપણી પર જે કૃપા છે, તેની આપણે એવી ગેરસમજમાં ન રહીએ કે કદી નહીં થાય. પ્રભુ આપણી પર દયા રાખી રહ્યા છે, હજુ પણ વિલંબ કરી રહ્યા છે, હજુ પણ આપણને એક તક આપી રહ્યા છે કે આપણે પ્રભુની પાસે આવીએ, પસ્તાવો કરીએ અને અનંત જીવન પામીએ અને આ જે કોપ છે તેમાંથી આપણે બચી જઈએ. હવે આ 20મી કલમ, જો આજનો સમય નથી આપણને યાદ દેવડાવતી અને અત્યારના સમયનું વર્ણન નથી, તો હું માનું છું કે બીજું કોઈ વચન આટલી સચોટ રીતે આજના સમયનું વર્ણન નથી કરતું. જેઓ ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહે છે, જેઓ અજવાળાને સ્થાને અંધકાર ને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે, જેઓ મીઠાને સ્થાને કડવું અને કડવાને સ્થાને મીઠું ઠરાવે છે, તેઓને અફસોસ. આ એક છેતરપિંડી, છેતરપિંડી. ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહેવામાં આવે છે. એક પ્રભુનો જે નિયમ આપણને આપવામાં આવ્યો છે, આ દુનિયા પરનો જે એક નિયમ છે, અને તમે જાણો છો કે છેલ્લા વર્ષોમાં તે જાણે કે બધું ઉથલ પાથલ થઈ ગયું છે. પહેલાં જે વસ્તુ આપણે વિચાર બી ન કરીએ એ વસ્તુ હવે મંડળીઓમાં બની રહી છે, આપણા કુટુંબોમાં બની રહી છે. એક જાતીય સંબંધ જે આપણે માનવામાં ના આવે તેની હવે ઉજવણી કરવામાં આવે છે, કે જાણે બહુ મોટું કામ કરી નાખ્યું હોય. લગ્ન પહેલાનો શારીરિક સંબંધ હવે જાણે કે જો તમે ન રાખો તો તમારો કંઈક ઉણપ છે, એવી રીતે સમાજ તમારી સામે જોવે છે. છૂટાછેડા લેવા, એક સમય હતો કે આપણા સમાજમાં જો કોઈના છૂટાછેડા થાય તો એક બહુ મોટી ખબર બની જાય. અત્યારે એ કશું જ નવું નથી લાગતું. ભૂંડાને સારું, સારાને ભૂંડું, અજવાળાને સાથે અંધકાર ને અંધકારને સાથે અજવાળું. અને આજે આપણે જો પૃથ્વી પર જે પરિસ્થિતિ છે, દુનિયાના જુદા જુદા દેશો પર જે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, કે હવે આ ખ્રિસ્તી નિયમ પ્રમાણે ચાલવું, ખ્રિસ્તી બાઇબલ પ્રેરિત જીવન જીવવું, એ જાણે કે તમે ગાંડા હોય એવી રીતે લોકો તમારી સામે જોઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકા દેશમાં તમે જુઓ, જો તમે બાઇબલની વાત કરો, અને માનું છું કદાચ બીજા દેશોમાં પણ આ જ પરિસ્થિતિ હશે, તો લોકો તમારી સામે જાણે કે તમારે બે સિંગડા હોય એવી રીતે જુએ, કે હજુ બી તમે બાઇબલમાં માનો છો? આટલી બધી બધી જૂઠી વાતો છે. વાલાઓ, આ સમયની વાત થઈ છે અને પ્રભુ કહે છે તેઓને અફસોસ. 21મી કલમ, જેઓ પોતાની દ્રષ્ટિમાં બુદ્ધિમાન ને પોતાની નજરમાં ડાયા છે તેઓને અફસોસ. અને શું આજે આપણે જો માણસને જોઈએ તો એ પોતાની જ બુદ્ધિ પ્રમાણે અને પોતાની જ નજરમાં જે શું સારું છે તે પ્રમાણે નથી ચાલતો. હવે જે પ્રભુના આપેલા નિયમો છે, પ્રભુની આપેલી જે આજ્ઞાઓ છે, પ્રભુની જે વચનો છે, તે જાણે જૂની વાત લાગે છે. આપણે નીતિ વચનમાં કહે છે કે યહોવાનું ભય તે ડાપણનો આરંભ છે. પણ હવે આપણે જોઈએ છે કે માણસ તેનાથી એકદમ ઉલટો ફરી ગયો છે, કે હું જે સમજું, હું જે કહું એ સાચું, મારી જે સમજણ છે એ સાચી છે, હું જે કહું એ સાચું અને એ ખોટું. અને વાલાઓ, મેં તમને આગળ કીધું તે પ્રમાણે જ આપણે જોઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે દુનિયાની આજે કેવી પરિસ્થિતિ છે, કારણ કે માણસે પ્રભુને પોતાની મધ્યથી દૂર કરી દીધો છે, મંડળીમાંથી પ્રભુને દૂર કરી દીધો છે, લોકોએ પોતાના કુટુંબિક જીવનમાંથી પ્રભુને દૂર કરી દીધા છે, પોતાના અંગત જીવનમાંથી પ્રભુને દૂર કરી દીધા છે, અને પોતાની જ બુદ્ધિ પ્રમાણે, પોતાની જ સમજ શક્તિ પ્રમાણે તેઓ આગળ ચાલે છે. આપણે જો ઝડપથી હું તમને આપણે નીતિવચનનું 3જો અધ્યાય અને પાંચમી કલમ આપણને શું કહે છે ત્યાં ગાડી, પાંચ અને છઠ્ઠી કલમ આપણને શું કરે છે, કહે છે કે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. પણ આપણે એ નથી કરતા, આપણે પોતાની બુદ્ધિ પર ભરોસો રાખીએ છીએ અને તારી પોતાની જક્કલ પર આધાર ન રાખ. સ્પષ્ટ રીતે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે, પણ આપણને તો જો આપણને ના સમજણ પડે તો ભલે બાઇબલમાં જે લખ્યું હોય, મને આ નવા જન્મની સમજણ નથી પડતી તો હું એમાં નથી માનતો. તારા સર્વ માર્ગમાં પ્રભુનો સ્વીકાર, પ્રભુનો સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. બહુ સ્પષ્ટ વચન આપણને આપવામાં આવેલું છે વાલાઓ, પણ અહીંયા આપણે જે વાંચ્યું તે પ્રમાણે લોકો પોતાની જ બુદ્ધિ અને પોતાની જ સમજણ પ્રમાણે ચાલે છે અને પ્રભુ કહે છે કે તેઓને અફસોસ. 22મી કલમ જુઓ, દ્રાક્ષરસ પીવામાં સુરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસો, તેઓને અફસોસ. તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે ને ન્યાયનું ન્યાયપણું છીનવી લે છે. તેથી જેમ અગ્નિની જીભ ખૂપરાને ચાટી જાય છે અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે, તેમ તેઓ જળ કોહી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઉડી જશે, કેમકે તેઓ સૈન્યોના ઈશ્વર યહોવાનું નિયમ શાસ્ત્ર તજ્યું છે ને ઇસરાયેલના પવિત્ર ઈશ્વરનું વચન તિચકાર્યું છે. અહીંયા આપણે જોઈએ છે કે 21મી કલમમાં આપણે એક ઘમંડ જોયું અને અહીંયા 22મી કલમમાં આપણે જોઈએ છીએ, 22 થી 23મી કલમ આપણે જે વાંચી, જે અન્યાયપણાની વાત થઈ રહી છે અને આ આપણા સમય સમય આપણો જે સમય છે તેને બહુ સચોટ રીતે વર્ણન કર્યું છે અહીંયા ગાડી. 25મી કલમ, તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત રૂજ્યા અને લોકોના મૂળદા ગલીઓમાં કચરાની જેમ પડ્યા હતા ને એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેઓ હાથ હજી ઉગામેલો છે. તે દૂરથી વિદેશીઓ તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીની છેડેથી બોલાવશે અને જેઓ જુઓ તેઓ ઉતાવળે ઝટ આવશે. અને આ જે અસુરીના લોકો હતા અને બાબિલોનના લોકો હતા, ઇજિપ્તના લોકો હતા, તેઓ વિશે કહે છે કે પ્રભુ તેઓને બોલાવશે દૂરથી અને તેઓ ઝડપથી આવી અને જે પ્રભુનો ન્યાય છે તે પ્રભુના લોકો પર, તેઓની જે તેઓનું જે જીવન છે તેઓનું પરનો ન્યાય કરશે. તેઓમાં કોઈ થાકેલો નથી અને કોઈ ઊંઘતો પણ નથી, તેઓમાંનો કોઈ કમરબંધ છૂટી ગયેલો નથી ને કોઈના પગરખાની વાઘરી તૂટેલો નથી. તેમના બાણ તીક્ષ્ણ કરેલા છે અને તેમના સર્વ ધનુષ્ય તાણેલા છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના પૈડા વંટોડિયાના જેવા છે. તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહના બચ્ચાની જેમ ગર્જના કરશે અને ઘુરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, તેને છોડાવનાર કોઈ મળશે નહીં. તે દિવસે તેના પર તે સમુદ્રના ગુગવાટની જેમ ગુરકશે અને જે કોઈ તે દેશને ધારીને જોશે તો ત્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે. યહૂદીઓ પર જે આવનાર નાશ હતો, યહૂદી પર આવનાર જે કોપ હતો, જે ચુકાદો પ્રભુએ આપ્યો હતો, તે કેવી રીતે પૂરો થશે તેનું વર્ણન અહીંયા લખવામાં આવ્યું છે. અને આ જ ચુકાદો અને આ જ ન્યાય અંત સમયમાં આખી પૃથ્વીના દરેક માણસ પર આવનાર છે. જો તમે પ્રભુને નથી ઓળખતા, જો પ્રભુને જીવન નથી સોંપ્યું અને જે આપણે 6 અફસોસ 6 પાપ જોયા તે પ્રમાણેનું તમારું જો જીવન છે તો તમે પણ એ કોપના ભાગીદાર થનારા છે. અને અહીંયા જે છેલ્લી કલમમાં લખ્યું છે કે જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે ને આકાશમાં પ્રકાશને સાને અંધકાર દેખાશે, તે સમય બહુ નજીક છે. વાલાઓ, આ વચનો તમે ચેતવણી રૂપે લો, પ્રભુ તરફ ફરો, પોતાની જાતને તમે તપાસો અને જો હજુ પણ તમે પ્રભુને જીવન સોંપ્યું નથી તો પ્રભુ તરફ વળો અને અનંત જીવનનો જે વારસો છે તે પામો. કારણ કે આ નાશ આવનાર છે. પ્રભુ જે વાટ જોઈ રહ્યો છે, પ્રભુ જે વિલંબ કરી રહ્યો છે, તે તમે એવું ન સમજશો કે પ્રભુ નબળો થઈ ગયો છે અને નથી આવનાર. પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે અને હજુ પણ તમને અને મને એક તક આપી છે કે આપણે તેઓની તરફ ફરીએ અને આ કોપમાં આપણો નાશ ન થાય. ઓ પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ આપ, આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આપ, આ ચેતવણીને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ તમે અમારા જીવનમાંથી ફળ માંગી રહ્યા છો, અને જો અમારામાં ફળ નથી પ્રભુ બાપ તો તમે અમને માફ કરો. અમે ફરીથી તમારી તરફ વળીએ પ્રભુ બાપ, ફરીથી પવિત્ર આત્માના દોરવણી પ્રમાણે ચાલી પ્રભુ બાપ, ફળદ્રુપ બનીએ પ્રભુ બાપ. અને તમે જે આશા અમારી પાસે રાખો છો તેમાં અમે તમને નિરાશ ન કરીએ તે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગું છું. દરેક વ્યક્તિ જે સાંભળનાર છે તેને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. તમે અમારા અંગત જીવનમાં કામ કરો, અમારી સાથે વાત કરો પ્રભુ બાપ, અમને શુદ્ધ કરો પ્રભુ બાપ, એક નવું હૃદય આપી અમને તમે તમારો ફળદ્રુપ દ્રાક્ષાવેલો બનાવો તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગું છું. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.